स्थानक पाचमु हे मन संदे हे मन संदे दे अच्छता जे नीद सा वरते देहाती ते ज्ञाने न चरण मो वंदन गणे हो वंदन गणे
टीका पांचमे स्थानक ने विचारी ने जे छठे स्थानके वर्ते એટલે તે મોક્ષમાં મોક્ષના જે ઉપાય કયા છે તેમાં પ્રવર્તે તે પાંચમું સ્થાનક એટલે મોક્ષ પદ તેને પામે. પૂર્વ પ્રારંભ યોગથી જેને દેહ વર્તે છે પણ તે દેહથી અતીત એટલે દેહાની કલ્પના રહિત આત્મમય જેની દશા વર્તે છે તે જ્ઞાની પુરુષના ચરણ કમળમાં અગણિત વાર વંદન હો. સરળ ભાષા અને પદ્મ એ મુમુક્ષુ જીવોને વિચારવામાં ઉપયોગી થઈ પડે છે. સૌભાગ્યભાઈએ કહેલું કે આત્માના ષટપદનો પત્ર તો મળ્યો છે, વારંવાર વાંચીએ છીએ, પણ અમારી બુદ્ધિ એટલી બધી ક્યાં છે કે અમે સૂક્ષ્મતાથી સમજી શકીએ, યાદ રાખી શકીએ. તેને વિનંતી કરેલ કે પદ્મ પદ્યમાં જે હોય તો કંઠસ્થ કરવામાં સુગમ થાય તેથી આત્મસિદ્ધિ મૂળ તો તેના માટે જ લખાણી. તે મોટી ઉંમરે તેમને આ પ્રાપ્ત થઈ પણ કહેવત છે ને તે શેરડી પાછળ એરંડા પી જાય. સૌભાગ્યભાઈ શેરડી જેવા અને આપણે એરંડા જેવા, એમના નિમિત્તે આપણને આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ. આ પદ્યમાં જૈન દર્શનના પાયાના તમામ સિદ્ધાંતો અત્યંત સરળ ભાષામાં પ્રગટ થયા છે. 141 થી 141ની ગાથામાં પરમ કૃપાળુદેવે પોતે સમાપ્ત કર્યું છે. વિલે પાર્લેના મંડળ સમાપનનો પ્રસંગ ઉજવી રહ્યું છે. આ ઉત્સવ તો બે કે ત્રણ દિવસ ચાલશે, પણ ખરું સ્વાગત તો પરમ કૃપાદે કર્યું છે.
આખી આત્મસિદ્ધિ શ્રવણ કર્યા પછી કામ પૂરું થઈ જતું નથી, પછી જ કામનો પ્રારંભ થાય છે. શ્રવણ કરવું તે મહત્વનું છે, પણ શ્રવણ કર્યા પછી બે પગથિયા અત્યંત મહત્વના છે. એક મનન અને બીજું નિધિ ધ્યાસન. મનન હવે કરવાનું છે અને નિધિ ધ્યાસન સાધકે પ્રાપ્ત કરવાનું છે. પરંતુ એ બધાની સાથે આત્મસિદ્ધિમાં જે સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે તે આ લેવલ સુધી રહે તો આનંદ નહીં થાય, સમાધાન થશે. આનંદ તો ત્યારે જ થશે જ્યારે આમાં પ્રતિપાદન પદ આત્મતત્વ તેનો અનુભવ થાય. શબ્દ સમજી લેજો, તમે જો બુદ્ધિશાળી હશો તો બરાબર સમજમાં આવશે, તેનાથી સંતોષ અને સુખ મળશે. પણ આનંદ માટે તો સ્વ અનુભવ જ જોઈએ. જીવનના આધ્યાત્મિક ક્ષેત્રમાં અનુભવનું જ મહત્વ છે. હેમચંદ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્રની રચનામાં એમ કહ્યું કે અમે આ શાસ્ત્રની રચના કરી રહ્યા છીએ એ શાસ્ત્રોરૂપી સાગરમાંથી દોહન કરી અમને જે પ્રાપ્ત થયું તે આ એક પરિબળ અને અમારા સદગુરુ પાસેથી પરંપરાથી અમને જે બોધ મળ્યો તે બીજું પરિબળ. અમે જે શાસ્ત્ર રચના કરી તેનો આધાર આ બંને પરિબળો છે. શાસ્ત્રરૂપી સમુદ્રમાંથી મંથન કરીને અમારા હાથમાં જે આવ્યું તે અને સદગુરુની પરંપરામાં સાધના કરતા કરતા અમારા સદગુરુના સદગુરુએ જે અનુભવ કર્યો તે પ્રત્યક્ષ અનુભવ એમણે અમને વારસામાં વાસા દ્વારા આપ્યો અને એ અનુભવના બળ ઉપર અને એક ત્રીજું પરિબળ સ્વસંવેદન તપશ્ચાપી અમે જાતે અનુભવ કર્યો એ અનુભવ કર્યા પછી અમે આ શાસ્ત્રની રચના કરી રહ્યા છીએ. આ બહુ અદ્ભુત વાત છે. સ્વસંવેદન જ્ઞાન લઈ કરીવો છંડો ભ્રમક વિભાવો. સ્વસંવેદન જ્ઞાન પ્રાપ્ત કર્યા સિવાય સાધકની યાત્રા પૂરી થતી નથી અને આવું સ્વસંવેદન જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સાધકે પ્રચંડ પુરુષાર્થ કરવો પડે.
મહર્ષિ પતંજલિએ કહ્યું કે અમે યોગના આઠે આઠ અંગોનો વર્ણવવાના છીએ. તમે શ્રવણ કરશો પણ શ્રવણ કર્યા પછી એ વૃત્તિઓનો વિરોધ કરવા માટે પોતાના સ્વભાવમાં ઠરવા માટે તમારે બે કામ કરવા પડશે. શબ્દો ખ્યાલમાં રાખજો, આ વાત વૃત્તિઓનો નિરોધ કરવાનો છે અને તે એમને એમ નહીં થાય. વૃત્તિઓ ઘણી બળવાન છે અને આપણે તેને બળ આપીએ છીએ અને પોષીએ છીએ. આ વૃત્તિઓને પોષવાની તે આપણી માલિકણ જે બની બેઠી છે. હવે તમે વૃત્તિઓને જવાનું કહેશો તો સહેલાઈથી તે જાય તેમ નથી. સાદી વાત છે, કૂતરાને રોટલો પટકો નાખો તો તે એમ સમજે છે કે સિક્યોરિટી ગાર્ડ તરીકે તેની નિમણૂક થઈ ગઈ છે. આખી રાત ત્યાં બેઠું હોય, ચોકી કરે અને સવારે માલિક કહેશે કે હટ તો ઊભું થાય નહીં થાય અને જોયા કરે કે આગળ શું પગલાં લે છે. તમે તેની પાછળ દોડો તો પણ પાછું વળી જોયા કરશે ક્યાં સુધી આવ્યા. આ કૂતરાને સહેજ પોષ્યું ત્યાં આવી અવસ્થા થઈ ગઈ તો આપણે તો વૃત્તિઓને અનંતકાળથી પોષી છે, તેમાં રસ લીધો છે અને સામર્થ્ય વાપર્યું છે. તેમાં ગાંડા તૂર બની ગયા છીએ, તેમાં લોભામણા છીએ અને અટવાઈ ગયા છીએ. એક દિવસ આ વૃત્તિઓને કાઢવાનો પ્રસંગ આવશે ત્યારે ઘણી મુશ્કેલી પડશે. સ્વામી રામતીર્થ કહેતા હતા કે ખીલા જેટલા ઊંડા ખોડશો તેટલી કાટતા મુશ્કેલીઓ પડશે. વૃત્તિઓ જેટલી પોષશો તેનું નિરાકરણ કરતી વખતે તેટલી મુશ્કેલીઓ પડશે. આપણો તો આખો માર્ગ વૃત્તિઓને શાંત કરી ક્ષય કરવાનો માર્ગ છે.
વૃત્તિ નિરોધ, તે પતંજલિનો શબ્દ. વૃત્તિઓનો સંશય એ હરિભદ્ર સુરીજી મહારાજનો શબ્દ અને વૃત્તિઓનો લય એ ભક્તિ માર્ગનો શબ્દ. બધામાં ઘટના તો એ જ ઘટે છે, વૃત્તિઓનો નિરોધ કરવો અથવા ક્ષય કરવો અથવા લય કરવો. પરંતુ મુશ્કેલી એ છે કે મોહાધીન અવસ્થામાં, પ્રમાદ અવસ્થામાં અને અજ્ઞાન અવસ્થામાં વૃત્તિઓને ખૂબ ખૂબ પોષી છે. આપણે માત્ર ખાતા નથી પણ સ્વાદિષ્ટ વસ્તુ હોય તો ખાતા ખાતા એટલા વખાણ કરીએ છીએ કે વૃત્તિ પોષાય છે. એટલે એનો અર્થ એવો ના કરશો કે રોતા રોતા ખાઓ. તમે ખાવ છો અને એમ પણ કહો કે વસ્તુ બહુ સારી બની છે, જિંદગીમાં પહેલી વાર આવો સ્વાદ, આવો રસ, આ મજા આવી ગઈ, બસ વૃત્તિઓ રાજી થાય છે.
આપણે વૃત્તિઓને રાજી કરી પોષી છે અને મહત્વ આપ્યું છે, તેથી તે વૃત્તિઓ આપણા માથા ઉપર ચડી ગઈ છે. હવે તમને સદગુરુ મળ્યા અને તે એમ કહે છે કે વૃત્તિઓનો નિરોધ કરો. તમને વાત બેસી પણ જાય છે અને પ્રારંભ પણ કરો છો પણ વૃત્તિઓ જતી નથી. માન વિજયજી મહારાજે એક સરસ ઉદાહરણ આપ્યું છે. પ્રાચીન કાળના શહેરોમાં મોટા મોટા દરવાજાઓ હતા, આજે પાટણમાં પણ છે. લાકડાના મોટા દરવાજા અને બહાર ખીલા મારેલા હોય અને એ દરવાજા રાત્રે બંધ થઈ જાય, ખોલવો હોય તો ખુલે નહીં. એ દરવાજો ખોલવો હોય તો આડો ઊંટ રાખવો પડે અને હાથીને મદિરા પાઈને હુન્મત કરે એટલે જોરથી ઊંટ ઉપર ઘા કરે. ઊંટ તો પતી જ જાય અને હાથી ઘા કરે ત્યારે દરવાજા ખુલી જાય. આવા દરવાજા ખોલવા કઠિન છે. પ્રભુ, અમે આ વૃત્તિના દરવાજા ખોલવા બેઠા છીએ, હાથમાં સાઠીકડું લીધું છે અને ઘા કરી રહ્યા છીએ કે દરવાજો ઉઘડ ઉઘડ, પણ એમ દરવાજો ન ખુલે. અમારી બધી સાધનાઓ સાથીકડાના ઘા જેવી છે, તો એ આ વૃત્તિઓના દરવાજા કઈ રીતે ખુલે?
આ વર્ણન જે કરીએ છીએ તે કઈ મૂંઝવવા નથી કરતા, પણ સાબદા થવા માટે કરીએ છીએ. તમારે એ વિચારવું પડશે કે વૃત્તિઓનું સામ્રાજ્ય તોડવું હોય તો પ્રચંડ પુરસાદ કરવો પડશે. એમ કહેવાય છે કે એક બાજુ 23 તીર્થંકરના કર્મો હતા, તેમનો કાળ લાંબો હતો. બીજી બાજુ ભગવાન મહાવીરના કર્મો ઘણા હતા, તેનો કાળ ટૂંકો હતો. એવા ટૂંકા કાળમાં નિમિત્ત એવા કર્મોને ભગવાન મહાવીરે 12.5 વર્ષમાં ક્ષય કર્યો, કારણ કે તેમનો પુરુષાર્થ પ્રચંડ હતો. મારો માર્ગ માત્ર વિચાર, સમજણ કે જ્ઞાનમાં નથી. મારો માર્ગ માત્ર શ્રવણ કે કથનમાં નથી. મારો માર્ગ સમ્યક પ્રકારે પ્રચંડ પુરુષાર્થમાં છે, એમ ભગવાન મહાવીર કહેતા હતા. તેમની તમારી તાકાત અને જેટલી તમારી શક્તિ તે પૂરી વાપરશો. જ્ઞાની પુરુષો કહે છે કે વધારે અપેક્ષા અમે રાખતા નથી. વૃત્તિઓને પોષવા જેટલું બળ તમે વાપરો છો તેટલું બળ વૃત્તિઓનો વિરોધ કરવા વાપરો.
વૃત્તિ દૂર કેમ કરવી? બે શબ્દો છે, અભ્યાસ અને વૈરાગ્યથી એ વૃત્તિઓનો નિરોધ થાય છે. સમ્યક પ્રકારે સમજણપૂર્વક વિવેકપૂર્વકનો સતત પુરુષાર્થ કરવો અને એવો અભ્યાસ કરવો હોય તો લક્ષ, ધૂન, ધ્યાન એક જ હોય, ગીત અને સંગીત એક જ હોય, ઉદ્દેશ એક જ હોય, મનમાં બીજો ભાવ ન હોય, જગતના તમામ બનાવો, જગતની તમામ વ્યક્તિઓની તરફનું ધ્યાન પાછું ખેંચી માત્ર વૃત્તિઓના નિરોધમાં જ પોતાનું ધ્યાન હોય તો વૃત્તિઓનો નિરોધ થાય. એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું કે કૃપાનો માર્ગ છે તેમાં ના નહીં, પણ કૃપા પહેલાં પુરુષાર્થ જોઈશે. તમારી બધી મહેનત કર્યા પછી જ્યારે તમે એમ થાય કે અમે અસહાય છીએ, લાચાર છીએ, તે વખતે સદગુરુ તમારી મદદમાં આવશે. સદગુરુ કૃપા કરશે. એ કૃપા પ્રાપ્ત કરવા સાધકે પોતે પોતાનો પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. એ પ્રચંડ પુરુષાર્થને કહેવાય છે અભ્યાસ. અને આ કર્યા સિવાય બીજા કાર્યમાંથી રસ ઉડી જવો તેને કહેવાય છે વૈરાગ્ય. આવી એક પ્રેક્ટિકલ સાધના જીવનમાં કરવી પડશે. 141મી એક જ ગાથામાં આખો કાર્યક્રમ આપે છે. તેમને એમ કહેવું છે કે આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના થઈ, તેનું વર્ણન થયું, તમે ભણ્યા, તમે સાંભળ્યું, વાંચ્યું, હવે તમે ભણીને શું કરશો? આ શું કરવું તેનો જવાબ બરાબર ન મળે તો માત્ર સાંભળવાથી ફાયદો નહીં થાય, એના માટે પ્રચંડ પુરુષાર્થ કરવો પડે.
સ્થાનક પાર ઇત્યાદિ પરતે જે પામે સ્થાનક પાંચમું એમાં નહીં સંદેહ. છેલ્લી કડી ભારપૂર્વક કહી છે કે અમે કહી રહ્યા છીએ તેમાં સંદેહ નથી. આ પ્રમાણે કરો તો તમારે જે પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત થઈને જ રહેશે, તમે પ્રાપ્ત કરી શકશો. પાંચ સ્થાનક એટલે આત્મા છે, એ આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે અને મોક્ષ છે. આ પાંચ સ્થાનકનો ઊંડાણથી વિચાર કરો. નાની પુરુષોએ અને અમે કહીએ છીએ એટલે માની લો એમ અમે કહેતા નથી. અમારું નહીં માનો તો પરિણામ સારું નહીં આવે તેવી ધમકી પણ આપતા નથી. અમે કહીએ અને તમને વિચારવા જેવું લાગે તો જરૂર વિચાર કરો, પૂછવા જેવું હોય તો જરૂર પૂછજો, સંદેહમાં રહેશો નહીં. પાંચ સ્થાનક વિચારીને કરવાનું શું? છઠ્ઠું સ્થાનક આચરણનું છે, એટલે મોક્ષના જે ઉપાયો છે તેમાં પ્રવર્તવાનું. જો આ ફોટ પાડીએ છીએ કે પાંચ સ્થાનક વિચારી વિચાર માટે છે અને છઠ્ઠું સ્થાનક આચરણ માટે છે. શબ્દ વાપર્યો છે વર્તે, વર્તે એટલે જીવે, રહે. છઠ્ઠા સ્થાનકમાં મોક્ષના સમ્યક યથાર્થ ઉપાયો વર્ણવ્યા છે તેમાં પ્રવર્તે.
રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મ નિગ્રહ થાય નિવૃત્તિ જે હતી તેજ મોક્ષ નો પન.
150 કે 125 વર્ષ પહેલા સર્વધર્મ સંભાવ શબ્દ પ્રચલિત ન હતો, બિન સાંપ્રદાયિકતા શબ્દ પ્રચલિત ન હતો. બધા ધર્મમાં સારભૂત તત્વ જે છે તે આ એમ વાત પ્રચલિત ન હતી. તે વખતે કૃપાળુ દેવે મત, માન્યતા, ગજ, કલ્પના, જાતિ, વેશ બધાને બાજુએ મૂકી આ સીધો માર્ગ બતાવ્યો. મૂળ વાત સમજો, રાગ દ્વેષ અને અજ્ઞાનનું એકત્વ એ કર્મની ગાંઠ છે. કર્મની ગાંઠની એટલે રાગની, દ્વેષની અને અજ્ઞાનની જેનાથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. બીજો કયો માર્ગ હોય? તમે જે મત માન્યતાની વાત કહો છો, તમે જે પક્ષની વાત કરો છો, જે ગછની વાત કરો છો કે આવા જ કપડાં પહેરવા, આમ જ કરવું તેમ નહીં, પણ આ રાગ દ્વેષ અને અજ્ઞાનની ગાંઠ છે તે તોડો. જગતના તમામ ધર્મો આ વાતમાં સંમત છે. રાગ દ્વેષ અને અજ્ઞાનના કારણે જ કર્મ બંધાય છે અને તેના કારણે જ સંસારનું પરિભ્રમણ ચાલે છે. તમે એમ કહો છો કે જન્મ મરણનો કંટાળો આવ્યો છે, પણ એમ બોલવાથી કે કહેવાથી કંઈ નહીં થાય. પરંતુ અંદરમાં એક અવસ્થા પ્રાપ્ત થાય, એક જાગૃતિ આવે, પછી તેનાથી નિવૃત્તિ માટેના ઉપાયો લો તો જન્મ મરણથી મુક્ત થવાય.
હેલો, રાગાદિની નિવૃત્તિ કરવા શાસ્ત્રોમાં ત્રણ પ્રકારે ઉપાયો બતાવ્યા છે. જાત જાતના સાધનો છે, કેટલાક સાધનો રાગની નિવૃત્તિ માટે છે, કેટલાક સાધનો દ્વેષની નિવૃત્તિ માટે છે, અને કેટલાક સાધનો અજ્ઞાનની નિવૃત્તિ માટે છે. સ્વાધ્યાય, તત્વચિંતન, સદગુરુની ઉપાસના, તેમના નિકટમાં વાસ, તેમના ચરણોમાં, તેમની સમીપમાં બેસી તત્વનું સ્મરણ કરવું, એ અજ્ઞાનને દૂર કરવાની સાધના છે. જગતમાં તમામ જીવો પ્રત્યે મૈત્રીભાવ, પ્રેમભાવ, વાત્સલ્ય ભાવ, પ્રમોદભાવ આ દ્વેષને દૂર કરવાની સાધના છે. અને જગતના તમામ પદાર્થો પ્રત્યે જે આસક્તિ છે, તે આસક્તિ ઉઠાવી લેવી, મમત્વ ઉઠાવી લેવું, મારાપણું અને મૂર્છા ઉઠાવી લેવી, એ રાગ દૂર કરવાનો ઉપાય છે. તેમજ તેમાં સુખ બુદ્ધિ છે, એને દૂર કરવી, જે જ આધાર છે, એના વગર નહીં જીવાય, જેવી જે માન્યતા છે તે દૂર કરવી, તે અજ્ઞાનને તોડવાનો ઉપાય છે. શાસ્ત્રોમાં તો હજારો ઉપાય છે, પરંતુ ત્રણને દૂર કરવાના આ ઉપાયો છે. રાગ દૂર કરવા માટે વૈરાગ્યથી પ્રારંભ થાય. વૈરાગ્યની વાત કરવી હોય તો સંસારનું સ્વરૂપ જાણવું પડે. જગતના પદાર્થો અનિત્ય છે, ક્ષણ ભંગુર છે, નાશવંત છે, આપણી માલિકીના નથી, આપણે રાખી શકતા નથી, જેમ રાખવા હોય તેમ રાખી શકતા નથી. તમને એમ થશે કે શેરના ભાવો ઘટે ન જાય, શેરના ભાવો ઘટી જાય તેવી ભગવાનને પ્રાર્થના નહીં કરી હોય, પરંતુ ભાવો વધી જાય તો સારું તેવી પ્રાર્થના જરૂર કરી હતી. કારણ કે પૈસા પ્રત્યે રાગ છે, રાગ એટલે આકર્ષણ. જગતના પદાર્થો પ્રત્યે જે આકર્ષણ છે, તે ટાળ્યા સિવાય વૈરાગ્ય નહીં આવે. વૈરાગ્ય એટલે તિરસ્કાર, અણગમો કે નફરત નહીં, પણ પદાર્થોનું આકર્ષણ કરવું જોઈએ.
કોઈ કવિએ કહ્યું છે કે ઓલું પતંગિયું નહીં માને, દીવા થાય એટલે તેની આજુબાજુ પતંગિયાનું નૃત્ય ચાલુ થઈ જાય, આજુબાજુ જ ફરિયાદ કરશે, તેને કહી દેજો કે દીપમાં ઝંપલાવા કરતા તેનાથી દૂર જ રહેવામાં મજા છે. સંસારના પદાર્થોમાં આકર્ષણ કરવા કરતા એ પદાર્થોના આકર્ષણથી દૂર રહેવામાં મજા છે. કઈ ગળે ઉતરે છે ઓલું પતંગિયું નહીં માને, પણ તમે પણ ક્યાં માનો છો? તમને અત્યાર સુધી ઓછા કહીને રામ મળ્યા છે, બધાને ઘોડીને પી ગયા છો. એક ધારસીભાઈ નામના ભાઈ વ્યાખ્યાનમાં રોજ આવે અને આગળ બેસે, મોટી પાઘડી અને ખેસ પહેરે, બની ઠણીને આવે અને પાછા બોલે કે જી સાહેબ, હા સાહેબ. એ મને કહે કે ગુરુજી, તમે એમ ન માનશો કે તમે છાતી ઠોકીને બોલશો એટલે અમે માની જઈશું. મેં અત્યાર સુધી મારા જીવનમાં 11,000 પ્રવચનો સાંભળ્યા છે, છતાં મારી છાતી અગમન છે. મેં કહ્યું કે ધન્યવાદ. જગતના આકર્ષણો તોડવા અનિત્ય ભાવના, અસરણ ભાવના વગેરે ઉપાયો છે. જગતમાં કોઈ કોઈનું નથી, એમ લમણે હાથ દઈને બોલવાનું નથી, પણ જગતના આકર્ષણો, વસ્તુનો આકર્ષણો, પદાર્થો અને વ્યક્તિઓના આકર્ષણો, આ બધામાંથી આપણે શેમાં ઊભા રહી ગયા છીએ તે જોવાનું. પેરિસમાં દોડવાની એક હરીફાઈ હતી, બે માણસો છેલ્લા રહ્યા, તેમાં એક માણસ આગળ હતો. પાછળવાળાને થયું કે આ મારી આગળ જાય છે, તેને રોકવા કઈ રીતે? બીજો ઉપાય ન હતો, તેને એક કામ કર્યું. તેની પાસે સોનાની લગડી હતી, તે રસ્તામાં આગળ ફેંકી. પેલો આગળ જતો હતો, તેને તે જોઈ, તેને થયું કે હું તો આગળ જ છું, આ લેતા મને કેટલી વાર લાગવાની. એ લગડી લેવા ગયો અને પાટલો માણસ આગળ વધી ગયો અને પેલો હતો તે દોડ હારી ગયો. કારણ, સોનાની લગણીનું આકર્ષણ.
દુનિયાના પદાર્થોના આકર્ષણને કારણે આપણે પરમાત્માને ખોઈ બેસીએ છીએ. વૈરાગ્યના શાસ્ત્રો રાગાદીને દૂર કરવાના માટે કહ્યા છે. હું વારંવાર સ્પષ્ટતા કરું છું કે વૈરાગ્ય કોઈ નિરાશા નથી, વૈરાગ્ય એક મસ્તી છે, આહલાદ છે, ખુમારી છે. વૈરાગ્ય બાદશાહી છે. જેટલું અભિમાન, જેટલી ઉન્મત્તતા, ધનવાનમાં છે એવું અભિમાન નહીં, પણ કોઈ અલૌકિક મસ્તી વૈરાગ્યમાં હોય છે. કોઈ સંતે કહ્યું છે કે ચાહ ગઈ ચિંતા ગઈ, મનવા બે પરવા, જાકુ કછું ન ચાહીએ વો સહન કો સા. ચાહ ગઈ એટલે જોઈએ છે, જોઈએ છીએ એવી ઈચ્છા ગઈ. જ્યાં માર્ગ છે ત્યાં ચિંતા છે. તમારે ચિંતા નથી જોઈતી, પણ તમારે ચાહ તો જોઈએ છે. ચિંતા એમ કહે છે કે તમારે મને બોલાવવાની જરૂર નથી, તમે ઈચ્છા કરજો કે હું વગર બોલાવી આવી જઈશ. તમે તમારી ઈચ્છા કર્યા કરો, આ જોઈએ છીએ આ જોઈએ છીએ, આ ચાહ ઊભી થઈ એટલે તેમાંથી ચિંતા આવે. બાળકને ચિંતા નથી, પણ વૃદ્ધને ચિંતા છે. પથારો કર્યો છે, હવે કોણ સાચવશે? દીકરા કેવા પાકશે? વહુ કેવી આવશે? ઘર સાચવશે કે નહીં? બરાબર બાળના બંધ કરશે કે નહીં? દૂધ કોઈ પી જશે તો? તું શા માટે ચિંતા કરે છે? તું તો જવાની તૈયારીમાં જો. પણ આકર્ષણો છે ને, આમ બધા જગતના પદાર્થોના આકર્ષણ ટાળવા માટેનો ઉપાય તે વૈરાગ્ય છે.
જગતના સૌ જીવો પ્રત્યેનો દ્વેષ, નફરત, તિરસ્કાર વગેરેને દૂર કરવાનો ઉપાય તે મૈત્રી ભાવ અને પ્રેમ ભાવ છે. જગતના જીવો સાથે પ્રેમનો અનુભવ કરો, વાત્સલ્યનો અનુભવ કરો, દ્વેષ અને અહંકારને દૂર કરો, અભિમાન અને તિરસ્કારને દૂર કરો. તમારી પાસે પૈસો હોય તો ભલે રહ્યો, બુદ્ધિ હોય તો ભલે રહી, સત્તા હોય તો ભલે રહી, પણ પૈસો બુદ્ધિ અને સત્તા કરતા વધારે વેલ્યુ મૂલ્ય જીવંત વ્યક્તિને આપો. એનામાં ચૈતન્ય છે, એ આત્મા છે, એને મહત્વ આપો. તમારો પૈસો બુદ્ધિ અને સત્તા કરતા વધારે મૂલ્યવાન છે. બીજાઓને મૂલ્ય આપવું તેને કહેવાય છે પ્રેમ. એમના માટે તમારી લાગણી, તમારી સંવેદના તેમના તરફ વહેતી થાય તો તમને તમારા જીવનમાં એક સમાધાન થશે, શાંતિ થશે. મહાભારતમાં મહર્ષિ વ્યાસે પૂછ્યું કે સુખેથી કોણ હોઈ શકતું નથી? તેમણે જવાબ આપ્યો કે જેના હૃદયમાં બીજા પ્રત્યે વેરભાવ છે, દ્વેષ ભાવ છે, તે સુખેથી ઊંઘી શકતો નથી. આ દ્વેષ ભાવ વેરભાવને ટાળવાની પણ સાધના છે. સેવા શુશ્રુષા, પરોપકાર, દાક્ષિણ્યતા, ઉદારતા, ભક્તિ, આ બધા ઉપાયો દ્વેષને દૂર કરવાના છે. અજ્ઞાનને દૂર કરવાના ઉપાયો પણ છે. સ્વાધ્યાય, ચિંતન, શ્રવણ, મનન, નિધિધ્યાસન, નમ્રતા, વિનય, સદગુરુની ઉપાસના અને તેમના ચરણોમાં વંદન. ચરણોમાં રહેવું, આજ્ઞાનું પાલન કરવું તે અજ્ઞાન દૂર કરવા માટે છે. આમાં ક્યાં પક્ષો, મતો અને ગચ્છો આવ્યા? આમાં ક્યાં કપડાની કે સ્ત્રી પુરુષની વાત આવી? જાતિ કે વેશનો ભેદ આવ્યો? આમાં ક્યાં વાણિયો કે બ્રાહ્મણ તે વાત આવી? આમાં ક્યાં મતભેદ કે કદાગ્રહની વાત આવી? તમે વચમાં બિનજરૂરી લાવો છો. પરમ કૃપાળુદેવ તો કહે છે કે આ માર્ગ નથી, આ ઉપાય નથી. પહેલાં તમે કારણ તો સમજો. ટાઈફોઈડ થયો હોય અને ટીબીની દવા આપો તો દર્દ જાય? શું થાય? ટીબીવાળા દર્દીને કેન્સરની દવા આપો તો દર્દીને શું થાય? જે રોગ થયો હોય તેની દવા આપવી જોઈએ, પહેલાં રોગ પારખવો જોઈએ. વૈદક શાસ્ત્રમાં નિદાન મહત્વનું છે. દર્દ એટલે રોગ આ છે તેમ નક્કી થવું જોઈએ અને નિદાન થયા પછી તેને અનુકૂળ દવા આપવી જોઈએ.
રાગ, દ્વેષ અને અજ્ઞાન આપણો રોગ છે. આપણો મોક્ષ કોઈએ અટકાવ્યો નથી, પણ રાગ દ્વેષથી અટક્યો છે, અજ્ઞાનથી અટક્યો છે. બહુ દુઃખની વાત છે કે રાગ, દ્વેષ અને અજ્ઞાનને આપણે પાણી પાઈને પોષ્યા છે. ગાંડો બાવળ ઉત્તર ગુજરાતમાં જબરો થાય છે, તેને ઉગવા માટે કશાની જરૂર પડતી નથી, ગમે ત્યાં ઉગી જાય, પછી ખીલે ફૂલે અને તેમાં કાંટા આવે. તમે બાજુમાંથી ચાલો તો કાંટા તમારા શરીરમાં બેસી જાય. ગાંડો બાવળ એમ કહે છે કે તમારે પાણી, યુરિયા, ખાતર નાખવાની કંઈ જરૂર નથી, હું મારી મેળે વધ્યા કરીશ. એ ગાંડો બાવળીઓ જેમ વધે છે તેમ રાગ, દ્વેષ અને અજ્ઞાન વધ્યા કરે છે. આપણે બધા જ પ્રયત્નો વધારવાના કર્યા છે. આનું નામ સંસાર. સંસાર આમ જ વધે છે. આપણે બીજું કરીએ છીએ શું, આ મુખ્ય કર્મની ગાંઠ છે.
તમામ ધર્મશાસ્ત્રો આ વાતનો સ્વીકાર કરે છે. ભગવદ્ ગીતામાં સ્થિતિપૂર્ણ કોને કહેવાય તેનું ગ્રહણ જ્યારે કર્યું ત્યારે ભગવાન કૃષ્ણે કહ્યું, એટલે રાગ દ્રષ્ટિ જેને ચેતના મુક્ત થાય છે તે સ્થિતિપૂર્ણ છે. કામ ક્રોધથી મુક્ત થાય છે તે સ્થિતિપૂર્ણ છે. કામ ક્રોધ લોભ બધાથી જે ઉપર ઉઠે છે તે સ્થિતિપૂર્ણ છે. રાગ અને દ્વેષથી ગ્રંથિઓને જે દૂર કરે છે તે સ્થિતિપૂર્ણ છે. મોક્ષનો માર્ગ અટપટો નથી, ગંભીર નથી, કાનમાં ફૂંક મારવાની જરૂર નથી. અરે મોટેથી બોલે ને કોઈ સાંભળી જાય તો શું થાય, પાછા ભલામણ કરે. આ મંત્ર અમે તમને આપ્યો છે, કોઈને તે કહેશો તો મંત્ર તૂટી જશે.
રાગ દ્વેષ અને અજ્ઞાન આ ગ્રંથિ છે, ગાંઠ છે, આ નિવૃત્તિ જે હતી એ શોધો. રાગ અને દ્વેષ સેનાથી વધે અને સેનાથી ઘટે આ જો નક્કી થઈ જાય તો જેનાથી ઘટે એ ઉપાય અજમાવો અને જેનાથી વધે એ બંધ કરવો. ડૉક્ટરને પૂછો કે હાઈપર એસિડિટી થાય છે, છાતીમાં બળ્યા કરે છે તો દવા આપો. ડૉક્ટર કહેશે કે દવા પછી
ચાલુ છે કે નહીં.
પહેલાં હું પડેલું પહેલાં તું તળેલું તીખું તમતમતું ખાવાનું છોડી દે. એ પૂછશે કે સાહેબ અથાણું ખવાય કે નહીં. તીખું તમતમતું ના પાડી અને તું અથાણાનું શું પૂછે છે. પણ જીભનો રસ જેનાથી રાગ વધે એ બંધ કરવાનું અને જેનાથી રાગ ઘટે એ આચરવાનું. આ સીધો ધર્મ છે. જેનાથી રાગ વધે એ દૂર કરવાનું, જેનાથી દ્વેષ ઘટે તે આચરવું. એટલા માટે જ મૈત્રીભાવ રોજ બોલવાનું કે પ્રીતિ મેં સૌએ જોવેશું. જગતના સર્વે પ્રાણીઓ પ્રત્યે મને મૈત્રીભાવ છે, કોઈના પ્રત્યે પણ મને વેરભાવ નથી. તેમ રોજ બોલવાનું અને પછી કરવાનું. કોઈના પ્રત્યે ઘૃણા તિરસ્કાર નફરત કે દ્વેષ થયો હોય તો સામે ચાલીને જાઓ અને હિંમત કરીને કહો કે હું તારી પાસે ક્ષમા માગવા આવ્યો છું. ક્ષમા માગે તે વીર કહેવાય અને ક્ષમા આપે તે મહાવીર કહેવાય. તો આપો, જરૂર આપો. જેનાથી રાગ દ્વેષ અને અજ્ઞાનની નિવૃત્તિ થાય તે મોક્ષ બનશે. આટલી વાત આપણે વિચારી ગયા છીએ. આ મોક્ષનો પંથ તમને બતાવ્યા પછી થાય શું, તો મહત્વની વાત.
આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત જેથી કેવળ પામી એ મોક્ષ પંથ એ રીત. આ ગાથા સોનાના અક્ષરે લખી ઘરમાં ટીંગાડવા જેવી છે. ઘરમાં દાખલ થતાં જ વાંચો, આત્મા સત છે, ચૈતન્યમય છે, જ્ઞાનમય છે, સર્વાભાસ રહિત છે, તેનાથી કેવળ આત્માની પ્રાપ્તિ થાય છે, તે જ મોક્ષ પંથ છે. મોક્ષ મેળવવાની રીત છે. કૃપાળુ દેવે સમાપન કરતાં એમ કહ્યું છે કે મોક્ષના ઉપાયો જે કયા છે તેમાં પ્રવર્તે તો શું થાય. શબ્દની ખૂબી જુઓ. સ્થાનક પાંચ વિચારીને છઠ્ઠે વર્તે જે, પાંચ સ્થાનક વિચારીને જે છઠ્ઠામાં પ્રવર્તે છે તેને શું લાભ થાય. આ પામે સ્થાનક પાંચમું એટલે પાંચમું સ્થાનક મોક્ષ છે તેને પામે. અત્યાર સુધી તો ગરબડ હતી કે મોક્ષમાં જઈએ ત્યાં ટીવી ન હોય, ઇન્ટરનેટ પણ ન હોય, ટાઈમ કેમ જશે, કોમ્પ્યુટર ન હોય, પૂરી પકોડી ભેળ ન હોય, એટલે આ બધામાં સાચું સુખ નથી. તેના વગર પણ સુખ હોઈ શકે, સમાધિમાં પણ આનંદ અનુભવી શકાય. હવે આત્મસિદ્ધિ ભણીને શું કરવું. આપણો કોર્સ તો પૂરો થયો એટલે હવે શું કરવાનું. જુઓ, નાની પુરુષો આપની કેટલી કાળજી લે છે. આટલી કાળજી તો તમારા મા બાપે પણ નહીં લીધી હોય. સદગુરુ મા પણ છે અને બાપ પણ છે અને તે ઉપરાંત શિક્ષક પણ છે. ત્રણેયની ચેતના પ્રગટ પડે તેમનામાં કામ કરે છે. માતાનું વાત્સલ્ય, બાપનું શિસ્ત અને શિક્ષકનું શિક્ષણ આ ત્રણેય ઘડવૈયા છે. માટી ઉપર જેમ કુંભાર કામ કરે છે તેમ જીવંત વ્યક્તિઓ ઉપર જ્ઞાની પુરુષ કામ કરે છે. જીવંત વ્યક્તિએ વ્યક્તિને ઘડવી તેનું નામ એવું કામ નથી, એવું ઘડતર કામ આ ગાથામાં કહે છે.
આત્મા છે, નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે અને મોક્ષ છે. આ પાંચ સ્થાનકો પહેલા વિચારીને સમજી લેવા. એક વાત, તેની દ્રઢ શ્રદ્ધા કરવી છે જ જ્ઞાની પુરુષોએ કહ્યા છે એટલે સત્ય છે. મારા દર્શનમાં અને અનુભવમાં હવે આવશે આ પરમ સત્ય છે એમ હું સ્વીકારું છું. તમે સત્સમ નિસંક જન જીણે હિ પવે હિ, હે પરમાત્મા તમે જે કહ્યું તે જ પરમ સત્ય છે. આપનો કોઈ સ્વાર્થ નથી, આપને કોઈ અહંકાર નથી, કોઈ અપેક્ષા નથી, આપણે કાંઈ લેવા દેવા નથી. માત્ર કરુણા સિવાય આપના હૃદયમાં બીજો ભાવ નથી, માટે તેની શ્રદ્ધા છે. પહેલા સાંભળવું, પછી વિચારવું, પછી સમજવું અને શ્રદ્ધા કરવી, આ બધા પગથિયા છે. પહેલા શ્રવણ, પછી વિચાર, પછી સમજ. વિચાર અને સમજમાં ફરક છે. સમજ તેને કહેવાય કે વાત ધીમે ધીમે હૈયામાં બેસી જાય. સમજ્યા પછી છઠ્ઠે સ્થાનકે મોક્ષનો ઉપાય બતાવ્યો છે. આગળ કહ્યું ને કે રાગ, દ્વેષ અને અજ્ઞાન એ મુખ્ય કર્મની ગાંઠ છે. જે જે કારણ બંધના છે તે પહેલા છોડવા. જે બધી વાત છઠ્ઠા સ્થાનકમાં કહી છે તે મુજબ વર્તવું. આમાં વર્તન આવ્યું, આમાં જીવવાનું આવ્યું, આચરણ આવ્યું, સાધના આવી, આમાં પુરુષાર્થ, અભ્યાસ અને આયોજન આવ્યું, આમાં સમય અને શક્તિ વાપરવાની વાત આવી.
આ બધા સાધનો, આ મન અને આ વાણી અને આ શરીર એનો ઉપયોગમાં લેવાના છે. આજે પણ શરીર તો વાપરો છો ઊંઘવા માટે, ખાવા માટે, ભોગવા માટે, હરવા ફરવા માટે, લીલા લહેર માટે શરીર તો વાપરો જ છો. વાણી વાપરો છો કજિયા, કંકાસ અને કલેશ માટે, અને મન વાપરો છો જાત જાતના ગાંઠ ઘડવા માટે. કેવી રીતે? અત્યાર નાનું ઘર છે, પૈસા બચાવી લઈ ફ્લેટ લઈશું, પછી તેમાં રહેવા જઈશું, પછી ફ્લેટ નહીં ફાવે તો સ્વતંત્ર બંગલો. વિચાર કરે છે, કલ્પનામાં રાચે છે અને મળે છે, મળે કંઈ નહીં. આમ મનની કલ્પનાઓ થયા કરે છે. આમ મનને ન વાપરો, વાણીને ન વાપરો અને શરીરને ન વાપરો. વાપરો તો ફક્ત મોક્ષના કારણ માટે જ વાપરો.
મન, વચન અને કાયા એ ત્રણ સાધનો સંસાર વધારવા માટે પણ છે અને સંસાર ઘટાડવા માટે પણ છે. મન, વાણી અને શરીર આ સાધનો જેવા તેવા નથી, પણ ઘણા મોંઘા છે અને કિંમતી છે. મોક્ષની સાધનામાં મન પણ જોઈશે, વાણી અને શરીર પણ જોઈશે. મોક્ષનો ઉપાય એ છઠ્ઠું સ્થાનક છે. તે મુજબ વર્તવામાં આવે તો અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય. પ્રથમ પાંચ સ્થાનકો વિચારી શ્રદ્ધા દ્રઢ કરવી અને પછી મોક્ષના ઉપાયમાં મંડી પડવું. તમારી રફ ભાષામાં કભી ક્યા અને કભી નહીં ક્યા એમ નહીં, ખાઈ ખૂબસીને પાછળ પડવું. માત્ર સાઠી કડાથી કામ નહીં ચાલે, મજબૂત તાકાત વાપરવી પડશે. પોતાના મનની અને શરીરની સમગ્ર શક્તિ વાપરવી પડશે. ભગવાન મહાવીરનો જન્મથી અવધિ જ્ઞાન, 25મા ભવમાં વર બોધિ, નિર્મળ સમકી અને સંયમ, 1,00,000 વર્ષ માસ શ્રમણનો પારણે માસ શ્રમણ આવો ઘોર તપ કર્યો અને તીર્થંકર નામતપનો બંધ જેમને નિશ્ચિત કર્યો. તીર્થંક થવાના એ નક્કી જ હતો. તેમનો જન્મ થયો, 30 વર્ષની ઉંમરે ભગવાનને સંસારનો પરિત્યાગ કર્યો. મન પ્રવેગ જ્ઞાન તેને થયું અને આટલું જ્ઞાન થયા પછી પણ તમને લાગ્યું કે બળ ઓછું પડે છે, હજી શક્તિ ઓછી પડે છે, હજી સાધના ઓછી પડે છે, તો 12.5 વર્ષ સુધી પ્રભુએ ઘોર તપ અને સાધના કરી. લોકો તો 2-4 મહિનાના સાધના કરે ને પછી પૂછે છે કે હવે બસ ને, ક્યાં સુધી સાધના કરવી? જ્ઞાનીઓ કહે છે અપૂર્વ બળ વાપરી સાધના કરે તો મોક્ષ મળે, તેમાં કોઈ સંદેહ નથી. કૃપાળુદેવ પોતા તરફથી કહે છે કે 5 સ્થાનકોનો વિચાર કરજો. તેનો અભ્યાસ કરજો, દ્રઢ શ્રદ્ધા કરજો અને છઠ્ઠા સ્થાનકમાં વર્તજો. આવું જો કરશો તો મોક્ષ મળ્યા વગર નહીં રહે, એમાં કોઈ સંદેહ નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
એક નાનકડી પણ બહુ મહત્વની વાત, શાસ્ત્રોમાં કહ્યું છે કે મોક્ષની સાધનામાં કાળ બહુ મહત્વનો નથી, કાળ ટૂંકો થઈ શકે છે. આઇન્સ્ટાઈને રિલેટિવિટીની થિયરી જગતને આપી. અમને કોઈએ પૂછ્યું કે કાળ ટૂંકો થાય કે કાળ લાંબો થાય તે કેવી રીતે સમજવું. આઇન્સ્ટાઈને જવાબ આપ્યો કે વાત ખ્યાલમાં લો, ધગધગતી ભઠ્ઠી હોય, એમાં અગ્નિ પ્રજ્વલિત હોય થયો હોય અને લોઢાના સળિયા નાખ્યા હોય, તેને તપાવવાના હોય, વૈશાખ મહિનાનો તાપ પડતો હોય અને ધગધગતી ભઠ્ઠી પાસે તમને કોઈ બેસવાનું કહે તો 5 મિનિટ 5 કલાક જેવી લાગે, અને કોઈ પ્રિય પાત્ર સાથે બેસીને આખી રાત વાત કરે તો થશે કે અરે રે ટાઈમ બહુ થઈ ગયો છે, ત્યાં 5 કલાક 5 મિનિટ જેવી લાગે, ખબર જ ન પડી આટલો ટાઈમ થઈ ગયો. આ સાપેક્ષ જેટલો પુરુષાર્થ તેટલો કાળ ટૂંકો થશે. કેટલાક લોકો એક અંતર્મુહૂર્તમાં એટલે કે 48 મિનિટમાં અનંતકાળના સંસારનો ફેંસલો કરી શકે છે, એ કેવી રીતે કરે છે? પોતાના સામર્થ્ય અને પુરુષાર્થના જોરે કરી શકે છે. સાચા ઉપાયમાં પ્રવર્તે તો મોક્ષે પહોંચી જાય, પરંતુ એટલું સામર્થ્ય ન વાપરી શકે અને કંઈ બાકી રહી ગયું હોય તો જ્ઞાની પુરુષો કહે છે કે ચિંતા ન કરશો, તમને ફરી નવો જન્મ અને નવો દેહ મળશે. ભાગવત ગીતામાં તો કહ્યું છે કે
સુચિનામ શ્રીમતામ રહે યોગ ભ્રષ્ટોપી જાયતે. યોગ સાધના કરતા કરતા, અધ્યાત્મ સાધના કરતા કરતા વચ્ચે દેહ છૂટી જાય તે આપણા હાથની વાત નથી, તે તો કાળના હાથની વાત છે, ક્યુના હાથની વાત છે. અંતકવાદીઓએ તાજમહાલમાં ક્યારે ત્રાટકવું તે નક્કી કરેલ હોય છે, તેમ મૃત્યુએ પણ પર ક્યારે ત્રાટકવું તે નક્કી કરેલ છે. કાળ ઓચિંતો આવશે રે કોઈને હાર, કાળ ઓચિંતો આવશે તેને કોઈ રોકનાર નથી, તે આપણા પ્રક્ષી ખામી નથી. આપણે તો સતત સાધના જ કરી રહ્યા છીએ, પણ વચમાં દેહ છૂટી ગયો તો નવો દેહ મળશે, બાકી છે તમારું કામ. 7 જન્મ સુધી તમને ચાન્સ મળશે. મનુષ્યનો દેહ વધુમાં વધુ સતત 7 કે 8 જન્મ સુધી મળી શકે છે, 9મી વખત નહીં મળે. એક ધારો 8 વખત મનુષ્ય દેહ મળે છે. કુદરત આપે ફેંસલો તો તારે કરવો પડશે, મંડી પડવું પડે, વૃત્તિઓને જીતવા નક્કી કરવું પડે, ઇન્દ્રિયોને ગમે તે ઉપાય જીતવી જ છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે કે પ્રવાસી પ્રવાસ ચાલુ કરે અને શાંત પડે તો કોઈ ઝાડ નીચે કે ગામમાં વિસામો લે, પણ વિસામો કરવાથી તેનો પ્રવાસ બંધ થયો નથી, વચમાં વિસામો કરવો પડ્યો છે. એમ એક દેશ છૂટ્યા પછી તેને બીજો દેહ મળવાનો છે.
ઊંચ નીચ કર ઉપજે તોય સંત કસન, તોય સંત કસન. તમે જ્યાં જશો ત્યાં અનુકૂળ સામગ્રી મળશે, સારા માતા પિતા અને સારું કુળ મળશે, સારો દેહ, સારું ઘર અને સારું વાતાવરણ મળશે. જન્મતાની સાથે જ કાન ઉપર ઓમ નમો અરિયંતાણ અથવા ગાયત્રી મંત્ર સાંભળવા મળશે, કારણ તમે એ જ કરતા આવ્યા છો, મૂડી લઈને આવ્યા છો. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે જ્ઞાન અને શ્રદ્ધા મનુષ્યની સાથે જાય છે. તમે કરેલું નકામું જતું નથી અને વચમાં દેહ છૂટી ગયો. ભાખે ભગવઈ તપ બાકી 7 લવાયું ઓછે રે, સમજવા કોશિશ કરજો. એમ કહ્યું કે આ એક મોક્ષનો સાધક, તેનો મોક્ષ ન થયો, કંઈક ઓછું પડ્યું. શું ઓછું પડ્યું? 7 લવ પ્રમાણે આયુષ ઓછું પડ્યું. શાસ્ત્રીય પરિભાષામાં લવ એક કાળનું માપ છે. આપણી 48 મિનિટમાં 77 લવ થાય. આવા 7 લવ એટલે લગભગ 4.25-4.5 મિનિટ વચ્ચેનો કાળ. એટલું આયુષ વધારે હોત અને છઠ્ઠો તપ થયો હોત તો
તો તેમને અચૂક મોક્ષ મળી ગયો હોત. આ એટલા માટે કહે કે ટાઈમ ઇઝ મની, એક ક્ષણ પણ ખોવા જેવી નથી. ઘણા લોકો કહે છે કે હમણાં શું ઉતાવળ છે, ગુરુ મહારાજ જિંદગી આખી પડી છે, હમણાં બીજું બધું કરી લેવા દો, એ તો થયા કરશે, છેવટે તો એ જ મોક્ષની સાધના કરવાની છે. અરે અનંતકાળથી તું બીજું બધું કરતો આવ્યો છે, તે કંઈ ઓછું કર્યું નથી. આવો પ્રપંચ તો ઘણો કર્યો છે, બળ અને પુરુષાર્થ નહીં કરે તો વચ્ચે ભવ કરવો પડે, અને સત્પુરુષાર્થ કરો તો અવશ્ય મોક્ષ થાય. આમ કૃપાળુ દેહ સમાપન કર્યું. પેલી ગાથામાં વંદન નમસ્કાર કર્યા. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનન સમજાવ્યો તે પદનમ શ્રી સદગુરુ ભગવન શ્રી સદગુરુ ભગવન.
અને છેલ્લી ગાથામાં પણ નમસ્કાર કર્યા. નમસ્કાર વંદનથી પ્રારંભ અને નમસ્કાર વંદનથી ઉપસંહાર. જુઓ આ જ્ઞાનીઓની કેવી ખૂબી છે. હરિભદ્રસુરીજી મહારાજે કહ્યું કે વંદના ધર્મનો મૂળભૂત હેતુ છે. જે નમી શકતો નથી, ઝૂકી શકતો નથી, જે માથું ઝુકાવી શકતો નથી તેને મોક્ષ ન મળે. ગર્વે ન તુંડ શિરમ, ગર્વથી પોતાનું માથું અક્કડ અને અક્કડ રાખે છે. બાપા અકડાઈ છોડી દે, કુદરત ક્યારે બદલશે તે ખબર નહીં પડે. પહેલા સદગુરુને વંદન કર્યા અને છેલ્લે તે જ્ઞાનીના ચરણમાં વંદન. ભોગ અગણિત એમ કહ્યું. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. એ જ્ઞાનીના ચરણમાં વંદન જ્યારે કર્યા છે ત્યારે આખા જગતમાં આપણા માટે આધારભૂત કોઈ તત્વ હોય તો સાકાર પરમાત્મા છે એમ જણાવ્યું. પરમાત્મા ખરા પણ સાકાર પરમાત્મા. સાકાર એટલે દેહધારી. દેહમાં રહેલા હોવા છતાં જાણે દેહમાં નથી એવી રીતે જે રહે છે તે દેહધારી પરમાત્મા. દેહ હોય તે અપરાધ નથી, દેહનું હોવું તે પાપ નથી, તે ગુનો નથી, તે અંતરાય નથી. દેહ તો ઘટમંદિર છે. મીરાએ ગાયું કે જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. આ દેહ દેવળ છે, મંદિર છે. આનંદમજીએ પણ ગાયું કે ક્યાં સોવે તન મઠ મે, આ તારું જે તન છે, જે શરીર છે તે આશ્રમ છે, તે દેહાલય છે, શિવાલય છે, તેમાં પરમાત્માનો વાસ છે. આ દેહનું મૂલ્યાંકન છે. આવા દેહમાં હોવું તે ગુનો કે અપરાધ નથી, પરંતુ દેહમાં હોવા છતાં તમને દેહાધ્યાસ નથી, દેહ પ્રત્યે આસક્તિ મૂર્છા કે મમત્વ નથી, તાદાત્મ્ય બુદ્ધિ પણ નથી, અભેદ બુદ્ધિ નથી. દેહમાં રહ્યા છે પણ દેહથી જુદા છે. સૌથી મોટી કોઈ પણ કળા જો હોય તો જીવન જીવવાની કળા છે. નૃત્ય કળા, સંગીત કળા, હસાવવાની કળા, કોઈને છેતરવાની કે કોઈનું આગું પાછું કરવાની, કજિયા કરાવવાની, એમ જાત જાતની કળાઓ છે. આ બધી કળાઓ કરતાં એક શ્રેષ્ઠ કળા છે અને તે દેહમાં હોવા છતાં જાણે દેહમાં નથી એવી શ્રેષ્ઠ અવસ્થા જેમણે પ્રાપ્ત કરી છે તેવા જ્ઞાની પુરુષના ચરણમાં વંદન હો. સમય પૂરો થાય છે. અમારે જે કહેવું હતું તે પૂરેપૂરું કહી દીધું છે. અમારે એ જ કહેવું હતું કે પાંચ સ્થાનકો છે, તેને સંભાળો, સમજો, વિચારો, પ્રતીતિ કરો, શ્રદ્ધા કરો, છઠ્ઠા સ્થાનકમાં વર્તો અને સીધાઓ સીધા મોક્ષમાં. જીત નિશાન ચડાવજો રે મોહને કરી ચકચૂર, જેમ સવંસ દાન તીરે દારિદ્ર કાઢ્યું દૂર. તીર્થ કરો જ્યારે દીક્ષા લઈ વિદાય લેતા હતા ત્યારે કુળની વૃદ્ધ સ્ત્રીઓ તેમને આશીર્વાદ આપતી હતી. તમે જાઓ છો તો જીતનું નિશાન ચડાવજો, ધ્વજ ફરકાવજો, ધ્વજ લહેરાવજો. શું કરીને? મોહને ચકચૂર કરી તમે તમારું વિજય નિશાન, વિજય ડંકો વગાડ્યો. સ્વંસરી દાનથી જેમ દુનિયાની દારિદ્ર દૂર કર્યું તેમ તમે પણ તમારું દારિદ્ર દૂર કરી મોક્ષ પ્રાપ્ત કરજો. આવા આશીર્વાદ કુળની વૃદ્ધ સ્ત્રીઓ આપતી હતી. અમે પણ એ જ આશીર્વાદ આપીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તમે પણ જીત નિશાન વગાડશો, મોહને ચકચૂર કરજો અને મોક્ષ પ્રાપ્ત કરજો. ધન્યવાદ. આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ.
દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
પ્રવચન ક્રમાંક 114 એ અહીંયા પૂર્ણ થાય છે. ગાથા 142 અને 142 આ બંને ગાથાની અંદર 141 ઉપર વિશેષ વિવરણ છે અને એનું સૂત્ર શું છે. સેમા સમ્યક પુરુષાર્થનું સ્વરૂપ શું, અભ્યાસ અને વૈરાગ્ય સાધનો સેના, એક વાત કે મોક્ષમાં શું નડે છે, આપણે આત્માને મોક્ષમાં શું નડે છે, કર્મ, કર્મનું કારણ શું, રાગ દ્વેષના ક્લાસ, એ રાગ દ્વેષને અજ્ઞાનનું કારણ વૃત્તિઓ. તો વૃત્તિ એનો જય, વૃત્તિનો વિજય, વૃત્તિનો લય, આ પુરુષાર્થનું કેન્દ્ર, આખી આત્મસિદ્ધિ અને અન્યત્ર પણ ઉપદેશ છાયામાં, જેમ પરમ કૃપાળુ દેવે કહ્યું કે શિષ્ય પ્રશ્ન કર્યો ગુરુને કે હે ગુરુદેવ, આ દ્વાદશાંગીનું જ્ઞાન ઘણું કઠિન છે, ઘણું વિસ્તૃત છે, ગણધરોએ રચેલા આ શાસ્ત્રો અમારા સમજમાં આવે એમ નથી, અમે આગમની વાણી પકડી શકીએ એમ નથી, અને અમારું આયુષ્ય પણ એટલું નથી, અમારી પુરુષાર્થની ધારા પણ એટલી પ્રબળ નથી, કંઈ ટૂંકો માર્ગ કરો કે જેથી કરીને અમે આ અમારું ઈચ્છિત ધ્યેય સાધી શકીએ. ત્યારે ગુરુએ જવાબ આપ્યો છે કે લો, અમે તમને ટૂંકામાં ટૂંકું કહીએ છીએ, વૃત્તિઓને શાંત કરવી, ક્ષય કરવો. અત્યાર સુધી જીવે વૃત્તિઓને પોષી છે, ભોગ ભોગવા છે, પણ ભોગ ભોગવતી વખતે માત્ર ભોગ નથી ભોગવા, પણ વૃત્તિને પોષી છે. દરેક વખતે ભોગ ભોગવતી વખતે વૃત્તિને પોષી છે. બહુ સરસ છે, ઘણું સરસ છે, આવું નહીં મળે, આ પહેલી વાર જોઈએ છે. અનેક પ્રકારનું કરીને પોતાની વૃત્તિઓને એટલી પાડી છે, પોષી છે, પંપાડી છે. આ વૃત્તિનું પોષણ જન્મો જન્મનું છે. એટલે આખી આત્મસિદ્ધિની અંદર પણ આ જ વાત કરી કે તપ વ્રત વગેરે બધું કરીએ છીએ, પણ કે છે લયું સ્વરૂપ ન વૃત્તિનું. જે અનુષ્ઠાન કરવાનું છે, જે સાધનાનું સાધન કરવાનું છે, એ સાધન દ્વારા ખરેખર તો આપણે આપણી સમયે સમયે ઉઠતી વૃત્તિઓ એને શાંત કરવાની છે. વૃત્તિઓ પર તરફ જ જાય છે, વૃત્તિઓ પર પદાર્થ તરફ, પર વસ્તુ તરફ જાય છે, વૃત્તિઓ ભોગ તરફ જાય છે. એને વાળવી, વૃત્તિઓને રોકવી અને વૃત્તિઓને વાળવી. કર્મની અંદર વાત કરતા એ વિભાગની અંદર કૃપાળુ દેવે કહ્યું કે વૃત્તિ વહે નિજ ભાવમાં, થયો અકર્તા ક્યાંય. તો તું કર્મનો કરતા મટી જાય છે ક્યારે, વૃત્તિ જ્યારે ઉઠીને પર તરફ જતી નથી, પરંતુ વાળીને તું એને નિજ ભાવમાં લઈ આવે છે, તો તું કર્મનો અકર્તા બની ગયો. કર્મનો અકર્તા બની ગયો તો કર્મ હવે બંધાતા તો બનશે નો. કેટલું સૂત્ર મહત્વનું છે, પુરુષાર્થની દિશા પકડવાની છે કે આ વૃત્તિ વહે નિજ ભાવમાં. તો એ નિજ ભાવમાં ક્યારે વહેશે? તો કે જ્યારે સાચું સંકિત થશે ત્યારે. સંકિત થયું તો કે વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. સદગુરુનો બોધ મળ્યો, એ બોધના લક્ષ્ય પછી વિચારણા શરૂ થઈ, અંતર શોધ શરૂ થઈ, અને એ બોધ સંકેતમાંથી શુદ્ધ સંકેતમાં આવ્યો, અને શુદ્ધ સંકેતમાંથી પરમાર્થ સંકેત થયું. એટલે હવે તો ગમે તે કાર્ય કર્મ અનુસાર કરતો હોય તો પણ, ઉદય અનુસાર કરતો હોય તો પણ, એનો લક્ષ્ય સેમા? નિજ સ્વભાવની અંદર જ વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત. કાંઈ અનુભવમાં છે, કાં પ્રતીતિમાં છે, પણ લક્ષથી ચલિત તો ક્યારેય નથી. પ્રતીતિથી પડે તો પાછો જોડાઈ જાય છે, અને પ્રતીતિના બળે અનુભવની અંદર પાછો સ્થિર થાય છે. અને જ્યાં આત્માના અનુભવ સાથે જીવની ચેતના જોડાયેલી હોય, અનુભવ સાથે ઉપયોગ જોડાયેલો હોય, તો વૃત્તિ બહાર જઈ શકતી નથી. આપણો ઉપયોગ અંદર નથી માટે વૃત્તિ બહાર જાય છે, અને બહાર જાય છે પછી તો એનો કોઈ માપ નથી. કેમ કે પદાર્થો કેટલા? અનંત. જીવના રસ કેટલા? અનંત. પછી કોઈ રોકટોક નથી, પછી કોઈ માન મર્યાદા નથી. એકવાર વૃત્તિ બહાર ગઈ, એકવાર પડ્યો, તો પતનને કોઈ રોક નથી. ચડતા હજી રોકાઈ જાય કે બે પગથિયા ચડ્યો ને થાકી ગયો, પણ પડવામાં એકવાર વૃત્તિથી ગયો. અમુક વસ્તુ નથી લેવી ત્યાં સુધી બરોબર દ્રઢ છે, પણ જેવું અંદરથી મન ઢીલું થયું ને વૃત્તિ ચલિત થઈ કે હવે ચાલશે, ગયો કામથી, કોઈ મર્યાદા નહીં. પછી બિયરમાંથી સીધો છેલ્લી કક્ષા સુધી પહોંચી જાય, કારણ કે પેલા એને શરૂ શું કર્યું? ચાલશે. આમ ચાલે, આમ ચાલે, સાજે માંદે ચાલે, આયવેગીય ચાલે, ગામ પર ગામમાં ચાલે. આ બધી ભાષાઓ છે બધી આપણી, સેની? વૃત્તિની, શિથિલતાની. જ્યારે જ્યારે શિથિલ થાય તો પોતાનો આવો દ્રઢ નિશ્ચય હોય, સમજપૂર્વક હોય, સાંભળીને કર્યું હોય, બોધ હોય, બધું હોય, પણ જેવું જગતનું આકર્ષણ છે, પદાર્થોનું આકર્ષણ છે, એમાંથી ચલિત થઈ ગયો. ચલિત થઈ ગયા પછી ખલાસ, એને કોઈ આરોવારો નથી. અનેક દ્રષ્ટાંતો શાસ્ત્રની અંદર આપે છે કે એકવાર જો મોહથી ચલિત થયો આ જીવ, તો પતનને કોઈ રોક નથી. ઉર્ધ્વીકરણમાં હજી મર્યાદા છે, પણ પડવામાં તો ખલાસ. એક સાધુનું પતન પણ ક્યાં સુધી થઈ શકે છે એવા ઉદાહરણો પણ આપણી પાસે છે. તો એ પડે, સાંભળજો મુનિ સંયમ રાગે, ઉપસમ શ્રેણી ચડિયા રે. જો ઉપસમ શ્રેણીથી ચડ્યા છો, ડગલે ને પગલે સંભાળજો. જરાક વૃત્તિ જો ખસી ગઈ તો પડશો ક્યાં? એકથી પણ નીચે વયા જશો. ચડવા સુધીમાં તો બરોબર અગિયાર સુધી ચડ્યા છો, પણ ઉપસમ શ્રેણીથી ચડ્યા છો. હવે જો જરાય ગાફેલ રહ્યા, તમારું બળ તો બારમી શ્રેણી જેટલું જ છે, પણ ગાફેલ રહ્યા, જો આપ્ત પુરુષની વાણીનું અવલંબન તૂટી ગયું, જો સદગુરુનું શરણાપણ તૂટી ગયું, તો તમને કોઈ રોકી નહીં શકે. અત્યાર સુધીનો તમારો પ્રચંડ પુરુષાર્થ પણ ગયો. ધર્મરાજાને મોહ જરા થયો, કે ચાલો પાંડવો જીતે અને દ્રોણ નું બળ તૂટતું હોય તો આપણે કહેવામાં શું વાંધો છે કે અસ્વસ્થામાં હતો. પછી ધીરેથી બોલ્યા કે નરોવા કુંજરોવા, પછી વ્યક્તિ હોય કે હાથી હોય પણ મયરો. વૃત્તિ ચલિત થઈ એનું નરોવા કુંજરોવાનું નોંધ કોઈએ ન લઈ શક્યા, પણ કર્મ ભૂલથાપ ખાતું નથી. તરત જ એનો રથ જે ધરતીથી ઉપર ચાલતો હતો એ વિચારી ગયો. સત અને ઋતના ખેલ અજબ છે. આજે વિશ્વનું તંત્ર છે કર્મ તંત્ર, એ અફર છે, અટળ છે અને ભૂલથાપ ખાતું. તમારા ભાવ હોય એવો જ કર્મ બંધ પડાય. પણ તમે કહ્યું મેં આમ નહોતું કર્યું, લઈ લીધું થોડી માયા કરી, તારી માયા તારી પાસે રાખ. કર્મના ચોપડે તારો અંતરનો ભાવ, ઈરાદો, હેતુ, આશય, એની જે મલિનતા હતી એ પ્રમાણે બંધ પડી ગયો. વૃત્તિનો વિજય. જો આ વાત પકડાઈ જાય અને કઈ પણ નબળાઈ હોય આપણી, કોઈ વાર આપણા પોતાના પરિણામોનું અવલોકન કરવું, તો એ નબળાઈ આપણી પહેલામાં પહેલી નબળાઈ ક્યાં છે? આપણી વૃત્તિ ચલિત. એટલે કૃપાળુ દેવે આગળના એક પત્રમાં લખ્યું ને કે સમયે સમયે ચલિત થતી એવી વૃત્તિ નથી જોઈએ. જે કઈ દેખત ભૂલી, જોયું નથી ને ભૂલ્યો નથી, પદાર્થ મળ્યો નથી ને આકર્ષાયો નથી, વસ્તુ મળી નથી ને એને ભોગવવાના ભાવ થયા નથી, બસ આટલી લૂઝ વૃત્તિ ત્યાં ચાલે છે. આ જીવ સંસારમાં આટલી લૂઝ વૃત્તિથી ચાલે છે. હું પરિપૂર્ણ છું, આત્મતત્વ છું, ચૈતન્ય છું, મારા સુખની અંદર મારે કોઈ એક પરમાણુની પણ આવશ્યકતા નથી, હું મારામાં સ્થિત છું તો મારામાં પૂર્ણ છું. એકવાર એ દ્રઢ નિશ્ચય સ્વરૂપનો થઈ જાય અને કોઈ વાર ધ્યાન કરતા કરતા, ચિંતન કરતા કરતા પ્રતીતિ થઈ જાય કે હું મારામાં પૂર્ણ છું તો મારે કોઈની જરૂર. એક સ્વમાન જાગે છે ને, માન કસાય જીવમાં, તો પણ એ કોઈનું લેતો નથી. માન કસાયથી પછી ગમે ત્યાં જાય, કોઈના ઘરે જાય, કોઈ પ્રસંગમાં જાય, તો કંઈ પણ આશા કરે નહીં અને ગમે તેટલું આપે મારે ન જોઈએ એટલે ન જોઈએ. એવા ઘણા જ હાથ જોડ છે કે મારે કંઈ નથી જોઈતું. ગમે તેવા તપ કરે, ગમે તેવા આકર્ષણ આવે, લાણા આવે, ગમે તે આવે, કઈ જોઈતું નથી, અમારે કઈ જોઈતું નથી. દ્રઢતા. પણ હવે આ તો ઘરના કહેવાય, એનું રાખવું જોઈએ, લેવું જોઈએ, પતી ગયું. જરાક ગયો એટલે પૂરેપૂરો ગયો. કેમ કે એ સાંભળે પછી બીજો એમ કે હવે મારું રાખો ને, હું એના જેવું જ છું ને, અમારે ક્યાં ભેદ હતા તમારામાં અમારામાં? રાખવાનું ને લેતી વખતે લઈ લેવાનું, બે કામ થાય ને આમાં તો. આ કેટલું બધું આપણું ચરિત્ર વૃત્તિ ઉપર આધારિત છે, આખો સંસ્કાર વૃત્તિ ઉપર છે. એવા દ્રઢ સંસ્કારો જીવને બોધના પડવા જોઈએ કે એની વૃત્તિ ચલિત ન થાય. એને જે શ્રદ્ધા થઈ કે હિંસાત્મક પદાર્થ ન ખવાય એટલે ન ખવાય, વાત પૂરી થઈ ગઈ. અભક્ષ્ય એટલે અભક્ષ્ય, અપેય એટલે અપેય, અગ્રાહ્ય એટલે અગ્રાહ્ય, ખપે નહીં એટલે ખપે નહીં. પણ સ્વરૂપના નિર્ણયથી, લોકમાં તો એકબીજા પ્રત્યેના વેરભાવથી આપણને કઈ ન ખપે. અમારા સમોવડિયાના ઘરનું પાણી મારે નથી પીવું, આ વૃત્તિનો વિજય નથી, આ તો દ્વેષભાવ હડહડતો છે. દ્વેષભાવ હડહડતો છે, મરી જાઉં તો એની સામે જોઉં નહીં અને કઈ લઉં નહીં એ નથી ભાઈ. આત્મ સ્વરૂપના આધાર ઉપર, બોધના આધાર ઉપર આવો વૃત્તિનો વિજય પ્રાપ્ત કરો. પાંચમે પંચ સ્થાનક પાંચ વિચારીને છઠ્ઠે હોય, આ છઠ્ઠે વર્તવાની વાત કરી છે અને વર્તવાનું વૃત્તિ સાથે સંબંધ છે. બાકી વર્તવાનું એટલે છે કે તું છઠ કરજે ને અઠમ કરજે ને આ કરજે ને તે કરજે ને એવી કોઈ વાત ત્યાં નથી. વર્તવાનું વૃત્તિ સાથે સંબંધ છે. તારી વૃત્તિને તો શાંત કરજે, ઉપશાંત કરજે, પ્રશાંત કરજે, એને શિથિલ કરજે, ક્ષીણ કરજે, એનો ક્ષય કરજે. જેમ જેમ બોધનું બળ વધે તે વૃત્તિને પેલા સમાવવી અને પછી એનો વિજય કરવો. વૃત્તિને નિર્મૂળ કરવી. કૃપાળુદેવે 510 ના પત્રમાં કહ્યું, બંધ વૃત્તિઓને સમાવવાનો અને નિવર્તાવવાનો સતત પ્રયત્ન મનુષ્ય મુમુક્ષુને કર્તવ્ય છે. સતત વૃત્તિને ઉપસમાવી દો અને નહીં તો નિવર્તાવો, સાવ જીવનમાંથી જવી જોઈએ. આ પાંચમે છઠ્ઠે વર્તે જે તે પાંચે પાંચ સ્થાનક વિચારીને આ છઠ્ઠું વર્તન આવવું જોઈએ. સંસારની અંદરના રાગ દ્વેષથી તારો વૃત્તિનો વિજય એ નથી. એના ઘરે કોઈ બી ભાણું નહીં માંડું. તું પાછો બફમમાં આવી જઈશ માં કે મારું મન તો કેટલું બધું સંકલ્પ વાળું છે. તારો સંકલ્પ રાગ દ્વેષથી ભરપૂર છે. એ આત્મકલ્યાણનું કારણ બની શકે નહીં. છઠ્ઠું વર્તન જે કરવાનું છે તે નાનું એવું વર્તન હશે, પણ પાંચે પાંચ સ્થાનક વિચારીને સમજીને હું આત્મા છું, નિત્ય છું, મોક્ષ સ્વરૂપ છું, આ જે કંઈ કર્મનું કર્તાપણું ભોગતાપણું છે એ મારું અજ્ઞાન છે અને એનું ટળવાપણું છે, એ જે કર્તાપણું છે વૃત્તિના આધાર ઉપર છે. વૃત્તિ વહે એની જે ભાવમાં થયો અકર્તા ત્યાંય હું ત્રીજું પદ અને ચોથું પદ ટાળી શકીશ આત્માનું, અને ત્રણ પદે મારા સહજ અને સ્વાભાવિક છે. સહજાત્મ સ્વરૂપ હું છું જ. જગતમાં જેમ ઘટપટાદી પદાર્થો છે તેમ સ્વપર પ્રકાશક ગુણ જેને વિશે વર્તે છે એવો આત્મા હું છું. એ નિત્ય છે, કોઈ સંયોગથી જેની ઉત્પત્તિ નથી, એનો નાશ કોઈ કાળમાં ન થાય એવો આત્મા છું. અને હું મોક્ષ સ્વરૂપ છું. હું આત્મા અને મોક્ષ બે જુદા નથી. કૃપાળુદેવે મોક્ષવાળાના પાઠની અંદર ચક્કર બતાવ્યું છે. સતત મગજમાં આવી જવું જોઈએ નવ તત્વની અંદર કે જીવ અજીવ વગેરે બધામાં લાઈન છે, પણ જીવ અને મોક્ષ વચ્ચે લાઈન નથી. કારણ કે જીવ એ જ મોક્ષ છે, એકરૂપ છે, એ જ એનું સ્વરૂપ છે. બાધારૂપ તો વૃત્તિઓ હતી એને કાઢો. કામનો પ્રારંભ કરવા માટે એટલું બધું મુનિશ્રીએ તો આ પાંચમા ભાગમાં 141મી ગાથામાં ખૂબ જ આપણને અહીંયા વિવેચન આપ્યું છે. અને વૃત્તિઓનો નિરોધ કરવા માટે એમાં કહ્યું કે અભ્યાસ અને વૈરાગ્ય આ બેથી થાય છે. વૃત્તિઓનું જડ જે છે એ છે રાગ દ્વેષની અજ્ઞાન છે. કાં રાગથી વૃત્તિઓ છે અને કાં દ્વેષથી વૃત્તિઓ છે અને કાં અજ્ઞાનથી છે. મોટાઓની વૃત્તિઓ હોય ને ભણેલો ગણેલો સમજવું, એને રાગ દ્વેષ હોય વૃત્તિઓમાં. એની વૃત્તિ પ્લસ પણ હોય ને માઇનસ પણ હોય, એને સમજવાનું નથી કે માઇનસ છે એટલે હું બહુ સુધરી ગયો છું. એની વૃત્તિ દ્વેષથી હોય, બાળકની વૃત્તિ અજ્ઞાનથી હોય, એને બિચારાને બાળ જીવોને કંઈ ખબર ન હોય એટલે હું આ લઉં તે લઉં, પણ જો એને ખબર પડે તો, એને સંસ્કાર મળે તો. પણ પેલાને ખબર પડે જાણતો હોય તો એ જાય નહીં, કારણ કે રાગ દ્વેષ છે એના અહમ સાથે જોડાયેલા છે. બાળકને અજ્ઞાન નથી, અરે અહમ નથી. છોડી દેશ બેટા, ન ખવાય. આપણે તને ખબર નથી, તું ધેરાસર જાશ, હવે ન ખવાય. સારું મમ્મી, નહીં ખાવ, વાત પૂરી થઈ ગઈ. એ જઈને એના ટીચરને કહી આવે કે ટીચર, આ તમે આપો છો બ્રેડ, અમને આપતા ને, અમારે ન ખવાય, આ ચોકલેટ અમે નહીં ખાય. બાળકની અંદર જેટલી જ્ઞાનનું છે એનું કારણ કે એનું અજ્ઞાન ગયું, એને સંસ્કાર મળી ગયો કે આ ન ખવાય, તો વાત પૂરી થઈ ગઈ. કેમ ન ખવાય? મારે ભગવાને કીધું છે એટલે ન ખવાય. એને એ કઈ ચર્ચા નથી, તર્ક નથી. અને મોટાને તો એનું આ બધું છે કે નહીં ખાવું, શું કામ? તો કે એના બાપે મને શું કીધું હતું તમને ખબર નથી, એ જેઠાણી કેવું બોલી હતી, બોલો લ્યો. તે એના ઘરે શું કામ ન ખાધું? હવે બિચારી નવી વહુરુને તો ખબર નથી કે આ શેનો તંત કરે છે. અને ઘરના છોકરાઓ તો જોતા જ હોય કે આ આપણા છે, માસીબા છે, આ કાકીબા છે, આ તો વડીલ છે, અને આ શું માંડ્યું છે, ખાતી નથી. ને આ માં કહે છે કે લે લે, તોય કે ના, હું મરી જાઉં તોય નહીં લઉં. તો શું આ ત્યાગી છે? કોઈ દિવસ આવું પ્રદર્શન ન કરવું. છોકરાઓ ઉપર કેટલી અસર પડી ખબર છે? તમારા વેર ઝેર, તમારી રાગ દ્વેષની ગાંઠો બાળકોને તમે ક્યાં લઈ જાઓ? ધર્મ તો આપતા આપશો, પણ એને આ તો આપી જ દેશો, વેર ઝેરનો વારસો તો આપી જ દેજો. તો અહીંયા કહે છે કે ભાઈ, બધાના સાધન છે. અજ્ઞાનની નિવૃત્તિ માટે સ્વાધ્યાય, તત્વચિંતન, સદગુરની ઉપાસના વગેરે કરો. દ્વેષની નિવૃત્તિ માટે મૈત્રીભાવ, પ્રેમભાવ, વાત્સલ્યભાવ, પ્રમોદભાવ કરો. અને રાગની નિવૃત્તિ માટે થઈને આસક્તિ દૂર કરો, મમત્વ ઉઠાવી લો, મારાપણું અને મૂર્છાપણાના ભાવ ટાળો. જગતના પદાર્થો પ્રત્યે જે આકર્ષણ છે એને મુખ્ય રાગનું કારણ છે, એ આકર્ષણને તોડો. ઉદાહરણ આપ્યું, પેલો જતો તો લગડી નાખી અને જરા એને જોયું કે બે સેકન્ડ જ પ્રશ્ન હોય, આમાં આ દોડતો હોય ને આ દોડતો હોય, આ જરાક ઉભો રહીએ એની સ્પીડ નરમ પડે, અને લગડી લેવા ઉભો રહીએ તો ઓળો નીકળી જાય, અને એમાં 10 લગડી જેટલું એને મળવાનું હોય, પણ ઓલા એક લગડીમાં. એવું પણ ઉદાહરણ આવે છે કે પતિ પત્ની જતા હતા અને સુવર્ણનો અલંકાર જોયો અને ઓલાએ ધૂળ મૂકી દીધી કે પાછળ આવે છે અને નહીં ને વળી એની વૃત્તિ ચલિત થશે. ઓલીએ જોયું પાછળથી અને જઈને સમજાવ્યું કે તું સમજસ શું તારા મનમાં, કે વૈરાગ તારામાં જ છે. આ ધૂળ ઉપર ધૂળ નાખી તે આભૂષણ હતું એ પણ ધૂળ જ છે, અમારે મન માટી જ છે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પુદગડે. તો આ રીતે એને ઉપાય છે બધા, એ ઉપાયથી રાગ દ્વેષ અને અજ્ઞાનને ટાળી શકાય છે. અને એ ટાળવા માટે 100મી ગાથા મુનિશ્રી લખે છે કે બોર્ડ તૈયાર કરો જો અને ઘરની અંદર તમારી નજર સામે જ રાખજો. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ એ રીત. આત્મા કેવળ સત છે, ચૈતન્યમય છે, તમામ આભાસોથી રહિત છે. કે આ મળે તો આત્મા સુખદાયી છે, આ મળે તો આત્મામાંથી આનંદ મળે, કાંઈ નહીં, એકે આભાસ રાખીશમાં. આ કેવળ આત્મા મળે એ મોક્ષ પંથની રીત છે. અને એવી શ્રદ્ધા, તો જે ભગવાન મહાવીરની દેશનામાં ગૌતમ સ્વામીએ જે વાક્ય વાપર્યું હતું એ અહીંયા સરસ મૂક્યું છે. તમેવ સચ્ચમ નિશંકમ જમ જીણેહી પવિયમ. હે ભગવાન, આપે જે કંઈ કહ્યું છે તે જ સત્ય છે. આ 11 ગણધરોએ ભગવાન સાથે તત્વજ્ઞાનના વાદ વિવાદ પછી ઉચ્ચારેલું સત્ય છે એમ કહીને એને કહ્યું કે અમને પ્રવજ્ય આપો. બધો સંવાદ પૂરો થયો અને છેલ્લું વાક્ય શિષ્યનું, તમેવ સચ્ચમ નિશંકમ. હે પ્રભુ, મારી બધી જ શંકાઓ નિર્મૂળ થઈ છે. જમ જીણે હિમ પવૈયમ, જેમ જીનેશ્વર આપ જીન છો, સર્વજ્ઞ છો, કેવડી છો, જેમ કહ્યું છે તેમ જ છે વસ્તુનું સ્વરૂપ. હવે મને આપના શરણમાં લઈ લો. આવો શરણાર્પણ ભાવ પ્રભુ પ્રત્યેનો, જ્ઞાની પ્રત્યેનો, એ આખું સાધન છે. એટલે કહે છે કે આ જીવની અંદર છેલ્લે નમસ્કાર કર્યા છે એવા જ્ઞાની પુરુષને સાકાર પરમાત્મા, આ જગતમાં આધારભૂત તત્વ છે સાકાર પરમાત્મા, દેહધારી છે, જાણે દેહ હોવા છતાં જાણે દેહમાં નથી. કૃપાળુદેવનું વાક્ય યાદ આવે, અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે દેહમાં હોવા છતાં જાણે દેહમાં નથી. એને દેહનું સ્મરણ પણ નથી, દેહ ભાવ દેખાડવો પાલવતો નથી. આ સમજાય છે કઈ કે પોતાની કોઈ વાત કહેવાની એને ઈચ્છા થતી નથી. આ દેહ ભાવ છે, વાત વાત પોતાની આંખોથી ગા ગા કરવું, એ કયો ભાવ છે? મને આ ભાવે ને મને ન ભાવે ને હું આ ગઈ હતી ને મેં તો એને સાંભળાવી દીધું ને મને આ ભાવે છે ને અમને તો આમ થઈ ગયું છે, આ બધા દેહ ભાવના ઘણા ગયા કરીએ છે. તું દેહ ભાવમાંથી નીકળ પેલા એક વાર, મૌન થઈ જાય તારી બાબતમાં, જગતની બાબતનું પછી જોયું જશે. પેલા આ દેહ જે ખોટો છે, નશ્વર છે, વિનાશી છે, અનિત્ય છે, એના ગુણગાન ગાવામાં, એની સ્તવના, એની પૂજા કરવામાં તું એમાંથી નવરો પડ હવે. અમારે તો આમ ને અમારે તો આમ, અમે આમ કર્યું ને અમે આમ કરીએ, કેની વાત કરસ તું? કયા જીવનની વાત કરસ? શાશ્વત જીવનની વાત કરસ કે વિનાશી જીવનની? તો સુયોનો મલાવો કરસ આટલો? એના મલાવામાંથી આપણે નવરા થતા નથી. એટલે આપણને જરા કંઈક સારું મળે, એ મારે આમ હતું ને ઓળખીતા હતા ને ખાસ હતું ને તો જ મળ્યું. જાણે મોટો આમ મહાભારત જીતીને આવ્યો હોય ને, એક લાવ્યો હોય કોઈ ચીજ થોડી બે પાંચ રૂપિયાની, અને એનું મહત્વ એટલું ગાયક બહુ સરસ. અને જરા કાંઈ થયું હોય, અરે અરે આખી રાત ઊંઘ ન આવી, આમ થયું તેમ થયું, સેના મરાવા માંડ્યા છે? ત્યાંનું શું થાય શરીરનું? બીજું થાય શું શરીરનું? કઈ ખ્યાલ નથી. આ પંક્તિ સમજાતું નથી કે દેહ છતાં જેની દશા વર્તે દેહ, એ જીવે છે, એને દેહ છે, એને દેહ છે, તો એના દેહના જે કઈ ધર્મો છે એ પણ છે, અને દેહની જે આપત્તિઓ છે એ પણ છે, છતાં પણ એ પોતે દેહ નથી એમ જીવે છે કે હું આત્મા છું ને. અરે દેખાતો નથી ભલે ન દેખાય, પણ ચેતન તરીકે હું જીવું છું, જ્ઞાન તરીકે જીવું છું, દર્શન તરીકે જીવું છું, શરીર તરીકે જીવું છું. શરીર તો મળતું છે, શરીર તરીકે તો શું જીવવાનું હશે? હું વાંચું છું કેમ કે હું આત્મા છું, હું સાંભળું છું કેમ કે હું આત્મા છું, હું વિચારી શકું છું કેમ કે હું આત્મા છું. વિચાર તો કરો કે સાચું જીવન પડે પડે આત્માનું છે કે શરીરનું છે? છે તો બોલો, આત્માનું જ છે. ક્ષણે ક્ષણે જીવાતું જીવન એ ચેતનનું છે કે જડનું છે? ચેતનનું છે. તો મહિમા કોનો કરીએ છીએ? આ ગાથા એટલી બધી મહત્વની કૃપાળુ દેવે મૂકી છે કે સમજો આ જ્ઞાનીઓ શરીરને કેવું એને વિસ્મરણ કરી નાખ્યું કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. વાહ, હવે જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી ભલે ભવ ચાલ્યા કરે. કૃપાળુ દેવને આ ભવ હતો, પછી એને લખ્યું કે હજી એક ભવ થશે તો દેહ થશે ને, તો શું ચિંતા છે? દેહથી જીવવું છે તો અમે તો સહજાત્મપણે જીવીએ છીએ, અને દેહ ધારણ મળશે તોય સહજાત્મપણે જ જીવશું. કેમ કે જાશું ક્યાં? સ્વરૂપ સ્વદેશ જાશું. અરે આ દેહની આવતા દેહની પણ એને ચિંતા નથી. એ હોય તોય ગાથાની મહત્વ સમજીએ, અર્થ સમજીએ. એમ થાય કે જ્ઞાનીએ એક છેલ્લી ગાથા મૂકીને કહી દીધું કે તું એક વાર તારા દેહ ભાવથી પર થઈ જા આ બધી વૃત્તિઓ વહી જશે. વૃત્તિનો આધાર શું? તો હું દેહ જ નથી તો પછી આત્માને કોઈ વૃત્તિ નથી, મારે કઈ જોતું નથી, બધું મારી પાસે છે. હું અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત સુખ, અનંત વીર્ય, આનંદ ને પ્રસન્નતાનું સુખનું ધામ છું. પર શાંતિ સુધા અનંતમય, સ્વયં જ્યોતિ સુખધામ. આ જો પોતાને સ્મરણ વારંવાર આવે તો મારે શું કમી છે, મારે શું જોઈએ છીએ, તો વૃત્તિ ક્યાંય ખોવાઈ જશે, યાદ કરવી પડશે. આત્મામાં રહેશું તો ખાવાની વૃત્તિ નહીં થાય, પીવાની વૃત્તિ પણ નહીં થાય, યાદ નહીં આવે કઈ અમે ખાધું છે કે કેમ તે પણ યાદ નથી રહેતું. માં કે બેટા તમે ખાધું છે તો કે ભલે ખાધું છે, નથી ખાધું તો કે નથી ખાધું, લાવો ખાઈ લઈ. વિચાર આવે છે ક્યાંય? દેહ છતાં જેની દશા વર્તે, સાધક તરીકે આવી સંપૂર્ણ દશા પ્રાપ્ત ન થાય તો થોડી તો થાય. અહમ રહિત પણ તો આવે, જાજુ નહીં તો. સરસ છેલ્લે મુનિશ્રીએ એટલે સરસ શબ્દ મૂક્યો છે કે જીવન જીવવાની પણ એક કળા છે. મોટેર કળાઓ છે જીવન માટેની, એમાં માટલા બનાવવા, ચિત્રો બનાવવા, આ બધી કળા છે. પણ સૌથી શ્રેષ્ઠ કળા કઈ છે? જીવન જીવવાની. કે દેહ છતાં જેની દેહ નથી એ રીતે જીવન જીવવું, આત્મામાં રહીને જીવન જીવવું એક કળા છે. છેલ્લે કહે છે અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે જાઓ આ આત્મસિદ્ધિ ભણીને હવે તમે જીતનું નિશાન ચડાવો, મોહને ચકના ચૂર કરો અને મોક્ષને પ્રાપ્ત કરો. મુનિશ્રીના આશીર્વાદ છે, તમામ જ્ઞાનીઓના આપણને આશીર્વાદ છે. આત્મસિદ્ધિનો ગ્રંથ 3 ભાગ, 1500 પાના, 1.5 વર્ષથી આપણે ચાલે, રોજનું 1.5 કલાક સુધી બોલીએ વિચારીએ, આ સતત આવો યજ્ઞ આપણો જ્ઞાનનો ચાલતો હતો, આજે એ પૂરો થાય છે પ્રભુની કૃપાથી. એટલે એક છેલ્લી 2 ગાથાઓ વિશેષની જે છે કૃપાળુદેવે વધારાની લખી છે એમના અંતરના ભાવની, એના વિશેનો વિચારણા આજે સમય થયો છે અને કાલે પૂરી કરી લઈશું. આમાં વિવરણ નથી પણ એની વિચારણા આપણે કરી લઈશું અને કાલે આપણે આ ગ્રંથનું સમાપન કરીએ ત્યારે એ ગ્રંથ કરતા અને ગ્રંથ બંનેનું બહુમાન કરીશું. બરોબર 10 વાગે આપણું બધું પૂરું થઈ જશે અને 10 વાગે અહીંયા આ 3 ગ્રંથ આત્મસિદ્ધિના છે એમને અહીંયા સામે રાખી અને એક ગ્રંથની સામે આપણે તેના પ્રણિપા સ્તુતિ જે અહો અહો એ આપણને હર્ષદભાઈ લેવડાવશે અને પછી આત્મસિદ્ધિ શાસ્ત્રની આરતી આપણે કરીશું આવતીકાલે. જે આજે નથી એવા એને પણ જરા સૂચના દેજો સ્વાધ્યાય વર્તુળના કે આવતીકાલે છેલ્લો આપણો સમાપન દિવસ છે અને ગ્રંથ કરતા અને ગ્રંથનું બહુમાન કરવાનો છે, માટે આપણે બધા સાથે ઉપસ્થિત રહીએ એવું આવતીકાલે આપણે સમાપનનું થશે એટલે આ ગ્રંથ આવતીકાલે પૂર્ણ થશે. વિશેષ કઈ સૂચના છે? શું તમે સૂચના આપી દીધી જેને જોઈતો હોય?